समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां संवर अधिकार चाले छे। गाथा 187, 188 अने 189 आ त्रण गाथा साथे छे। एनो स्वाध्याय आपणे करी रह्या छीए। એનો ગાથાર્થ ટીકા ભાવાર્થ એ બધું કર્યું છે અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશ આપણે કર્યા છે। હવે આગળ વધારે અંશ લઈએ તે પહેલા આ ગાથાનું સહેજ પુનરાવર્તન કરીએ। આ ત્રણ ગાથામાં વાત એ આવી કે આત્મા વડે જ આત્માને आत्मा वड़े ज आत्मा ने पोताना दर्शन ज्ञानमय एवा शुद्ध स्वरूप में स्थापित करीने पुण्य अने पाप रूप शुभाशुभ योग थी रहित थईने इच्छाओं थी रहित थईने सर्वसंग थी रहित थईने जे पोताना स्वरूप ने ज ध्यावे छे चिंतवे छे अनुभवे छे કેમ કે એનો સ્વભાવ જ એવો ચેતયતા છે એટલે માત્ર પોતાના સ્વભાવ સાથે જ એ એકત્વ કરતો એમ પોતાના સ્વરૂપને ધ્યાવતો એ સર્વકર્મથી રહિત થાય છે એ જ સંવર છે। સંવર અધિકારમાં મુખ્યતા ભેદ જ્ઞાનની છે અને ભેદ જ્ઞાન રાગ દ્વેષ મોહથી કરવાનું છે એ વાત શરૂઆતમાં જ આવી। એવું ભેદ જ્ઞાન કરીને પોતે પોતાના સ્વરૂપમાં રોકાય છે સ્થિર થાય છે અને એ જ મોક્ષનો માર્ગ છે એ સંવર છે। હવે આગળ આજે આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવે જે વાત કરી છે એને આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈએ। પ્રવચન રત્નાકર ભાગ છઠ્ઠો પાના નંબર 417 એમાં આપણે એ વાત લીધી પાંચમા પેરેગ્રાફમાં કે ખરેખર એ સર્વસંગ પરિત્યાગ કઈ રીતે થાય સમસ્ત ઈચ્છાઓનો ત્યાગ કઈ રીતે થાય તો કહે છે કે એ પોતે પોતાના સ્વરૂપને જો સૂક્ષ્મતાથી વિચારે તો એને ખ્યાલ આવશે કે એના સ્વરૂપમાં તો ક્યાંય ઈચ્છા છે જ નહીં। ઈચ્છા એ કે આત્માનો સ્વભાવ નથી। ગુરુદેવે આ વાત ઉપર જોર આપ્યું છે। કહે છે કે પોતાના દ્રવ્યમાં નજર કરતા જણાશે કે ઈચ્છા પોતાનામાં છે જ નહીં તો પછી એ ઈચ્છાને રોકવી કે ત્યાગવી એ વાત ક્યાં રહી। ભગવાન આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એને ઈચ્છા થાય એને આસક્તિ થાય એને મોહ થાય એને પરમા એકત્વ બુદ્ધિ થાય આવો કોઈ ગુણ આત્મામાં નથી। છતાં એવું બધું થાય છે એ એનો પોતાનો દોષ છે પોતાની પોતાના સ્વરૂપ પ્રત્યેની અજાગૃતિ છે સ્વરૂપ પ્રત્યેની સભાનતા એણે કેળવી નથી સ્વરૂપ કેવું છે એને એ જાણતો નથી એટલે એને રાગ થાય, દ્વેષ થાય, મોહ થાય, એને પર પદાર્થોમાં ઇષ્ટ બુદ્ધિ થાય, અનિષ્ટ બુદ્ધિ થાય, પર પદાર્થોમાં કર્તા બુદ્ધિ થાય, આ બધું જે થાય છે એ કોઈ આત્માના ગુણને કારણે નથી થતું. આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે આ થાય. ગુરુદેવ કહે છે કે ભાઈ, તું તારા દ્રવ્ય તરફ નજર કરીશ તો તને જણાશે કે તારામાં એ વાત તો છે જ નહીં કે જેને લીધે થઈને તને ઈચ્છા થાય. એટલે પછી ઈચ્છાને ત્યાગવાની ને રોકવાની વાત જ ક્યાં રહી? તું તારા મૂળ સ્વરૂપે આવી જાને. ભગવાન ચિદાનંદ સ્વરૂપમાં સ્થિર થઈશ તો પછી ઈચ્છા ઉત્પન્ન થવાનો પ્રશ્ન જ નથી રહેતો. એટલે વ્યવહાર નયનું કથન હોય અને એમાં એમ કહેવાય કે સર્વસંગ પરિત્યાગ, પણ ખરેખર તો સર્વસંગ પરિત્યાગ થતો જ નથી, માત્ર તે પોતે પોતાના સ્વરૂપમાં જાય છે. એટલે બાકી તો બીજું બધું સહજ રીતે જ વર્તે છે. સ્થૂળતાથી વિચાર કરીએ તો પણ આપણે જાણીએ છીએ કે આજે એમ કહેવું કે હું આજે સુરતમાં છું એટલે પછી આખી દુનિયામાં કોઈ જગ્યાએ હું નથી, એ સહેલાઈથી સમજાય છે. એમ કહીએ કે હું આજે ડલાસમાં નથી, હું એલએમાં નથી, આજે શિકાગોમાં નથી, આજે માયામીમાં નથી, આજે ટેમ્પામાં નથી, આ બધી જગ્યાની વાત કરવા કરતા માત્ર એક જ વાક્ય કહેવું કે હું આજે સુરતમાં છું તો એમાં બીજે બધે નથી એ વાત તો આવી જ જાય છે. ઈચ્છાનો ત્યાગ, પરિગ્રહનો ત્યાગ, રાગનો ત્યાગ, દ્વેષનો ત્યાગ, મોહનો ત્યાગ, આ બધી વાત આપણે કહીએ છીએ એ ખરેખર તો વ્યવહારથી કહેવાય. નિશ્ચયથી તો એમ જ છે કે એ પોતે પોતાના સ્વરૂપમાં રહ્યો છે એટલે બીજે ક્યાંય રહ્યો જ નથી. અને આ જ સંવર છે, આનું નામ જ સંવર છે. સંવર એટલે આશ્રવ રહિત થવું, આશ્રવ ન થવા. આશ્રવ શું છે? આશ્રવ કર્મબંધનું કારણ છે. આશ્રવ છે અને પછી ભાવ આશ્રવ છે, ભાવબંધ છે, દ્રવ્યબંધ છે, અને પછી એ કર્મોના ઉદય આવે છે એની સાથે જોડાવાનું થાય છે અને ફરી પાછા એ જ પ્રમાણે નવા કર્મ બંધાય છે. આવું જે ચક્ર ચાલ્યા કરે છે જેને કારણે ભવના ભ્રમણ થયા કરે છે એ બધું સંવર થતા અટકી જાય છે. અને સંવર કઈ રીતે થાય છે? તો કે પોતાના સ્વરૂપમાં જવાથી સંવર થાય છે. એટલે અહીંયા એમ કહ્યું કે ઈચ્છાને રોકવી, એનો ત્યાગ કરવો, એનો અર્થ એ થાય છે કે ચિદાનંદ સ્વરૂપમાં સ્થિર થવું. આ પ્રમાણે ઈચ્છાના આશ્રવના નિરોધપૂર્વક સંવર પ્રગટ થાય છે. આ પાના ઉપર સાતમા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે અતિ નિષ્કંપ નિશ્ચલ થયો થકો, વળી શરીર, મન, વાણી, કર્મ ઇત્યાદિનો જરા પણ સંયોગ કર્યા વિના, જરા પણ સ્પર્શ કર્યા વિના પોતાના શુદ્ધ જ્ઞાન દર્શનમય આત્માને જ શુદ્ધ પર્યાય વડે ધ્યાવે છે. જ્યારે એમ એ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે એટલે હવે એને કોઈનો સંગ નથી રહ્યો, એ કોઈને સ્પર્શતો નથી. કર્મના ઉદયો છે, એ કર્મના ઉદયો કર્મમાં રહ્યા, એ ઉદયમાં રહ્યા, ત્યાં એને કંઈ કરવા પણ નથી, એને એમાં ઇષ્ટ બુદ્ધિ પણ નથી, અનિષ્ટ બુદ્ધિ પણ નથી, એટલે એ સ્પર્શતો પણ નથી. કર્મ હોય, ન કર્મ હોય, ગમે તે હોય, કર્મ હોય કે નો કર્મ હોય, ગમે તે હોય, પણ એને એ સ્પર્શતો નથી. માત્ર પોતાના શુદ્ધ જ્ઞાન દર્શનમય આત્માને જ શુદ્ધ પર્યાય વડે ધ્યાવે છે. જો દરેક જગ્યાએ આત્માની વાત કહેતા વિશેષણ મૂકવામાં આવે છે, આપણને થાય કે એવું શા માટે કરવામાં આવતું હશે? આત્માને જ શુદ્ધ પર્યાય વડે ધ્યાવે છે એમ લખવાને બદલે એમ શા માટે લખ્યું કે શુદ્ધ જ્ઞાન દર્શનમય આત્માને જ શુદ્ધ પર્યાય વડે ધ્યાવે છે? આવા વિશેષણો શા માટે મૂકવામાં આવતા હશે? પ્રભુ ત્યાં એમ કહેવું છે કે વર્તમાન તારું જે સ્વરૂપ છે એવા સ્વરૂપની વાત નથી, શુદ્ધ સ્વરૂપ જે છે એવા સ્વરૂપની વાત કરવી છે એટલે વિશેષણ મૂકી અને વારંવાર યાદ કરાવવામાં આવે છે કે તારું સ્વરૂપ તો આવું જ છે. વર્તમાન જે મલિનતા છે, વર્તમાન જે પર્યાય છે, એવા મલિનતારૂપ એવા પર્યાય રૂપ આત્માને વ્યાવવાની વાત નથી. અત્યારે મનુષ્યપણું છે અને આત્મા છે અને એની એવી પર્યાય છે મનુષ્યપણાની, તો એ પર્યાય સહિત એવા આત્માનો આશ્રય કરવાની વાત નથી, પરંતુ પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપની વાત કરવી છે એ આશ્રય કરવા લાયક છે. વર્તમાન પર્યાય તો મલિન છે એટલે પર્યાય સહિતની વાત નથી કરી, શુદ્ધ સ્વરૂપની વાત કરી છે, જે મુક્ત સ્વરૂપ છે, જે પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે, જે સિદ્ધ સમાન સ્વરૂપ છે, એવા સ્વરૂપને જે જ્ઞાન દર્શનમય આત્મા છે એને ધ્યાવવાની વાત કરી છે. એટલે એ દ્વારા વારંવાર બે વાત સાથે જ થઈ જાય છે, એક તો દ્રષ્ટિનો વિષય દર્શાવે છે અને બીજી વાત એ છે કે યાદ અપાવે છે કે ભાઈ તારું સ્વરૂપ તો આવું જ છે. તને ભલે પર્યાયની દ્રષ્ટિ હોય એટલે તને એમ માન્યતા હોય કે હું પુરુષ છું ને હું સ્ત્રી છું ને, પણ પ્રભુ તારા સ્વરૂપમાં એ સ્ત્રીપણું કે પુરુષપણું છે જ નહીં, તું ભગવાન આત્મા ત્રિકાળ નાયક શુદ્ધ સ્વરૂપ જ છો, જ્ઞાન દર્શનમય આત્મા છો. અને તારું જ્ઞેય શું છે? તો કે તારું પોતાનું સ્વરૂપ છે એ જ તારું જ્ઞેય છે, બીજું કોઈ વસ્તુ તારું જ્ઞેય નથી, એટલે તને સર્વસંગ પરિત્યાગ વર્તે છે. તારું જ્ઞેય શું છે? તારું જ્ઞેય તારું પોતાનું નિર્મળ સ્વરૂપ છે એ જ તારું જ્ઞેય છે, બીજાને તું જ્ઞેય બનાવીને એનું જ્ઞાન કરતો જ નથી, માત્ર તારા શુદ્ધ સ્વરૂપનું જ જ્ઞાન કરે છે, એવો તું જ્ઞાતા દ્રષ્ટા ભગવાન આત્મા છો. કરુણા કેટલી વર્તે છે, ગુરુદેવને કેટલી કરુણા વર્તે છે, કેટલું સ્પષ્ટ કરે છે. મહાપુરુષોએ જે વાત કરી છે એ પણ કરુણા કરીને વાત કરી છે અને ગુરુદેવ એ વાતને એનાથી વિશેષ કરુણાપૂર્વક આપણને સમજાવે છે. આગળ કહે છે કે પોતે સહજ ચેતયતા છે. પહેલા દર્શન જ્ઞાનરૂપ કહ્યો હતો, અહીં બંનેને ભેગા કરી ચેતયતા કહ્યો. દર્શન અને જ્ઞાન એ બંનેને ભેગા કરીને ચેતયતા કહ્યો એટલે ચેતન માત્ર છો. ચેતન માત્ર કહેતા દર્શન જ્ઞાન સ્વરૂપ છો એ વાત આવી ગઈ. ભગવાન આત્મા ચેતયતા માત્ર, ચેતનાર એટલે જાણનાર, દેખનાર, જાણવું અને દેખવું. જાણવું એટલે જ્ઞાન કરવું અને દેખવું એટલે દર્શન. એવા ચેતનાર એટલે જાણનાર, દેખનાર છે. જગતનો બનાવનાર કે જગતમાં ભળનાર નથી. ભગવાન આત્મા જાણનાર, દેખનાર છે. જગતમાં કોઈ પણ પદાર્થની પર્યાયમાં ફેરફાર કરનાર નથી. જગતમાં કોઈ પણ વસ્તુનો કરતા નથી. જગતનો બનાવનાર નથી કે જગતના કોઈ પદાર્થો સાથે ભળી જાય તેવો ભળનાર નથી. એટલે પર સાથે એને કોઈ એકત્વ નથી. ગુરુદેવ કહે છે કે આ વાત ગંભીર છે પ્રભુ. પોતે જગતથી નિરાળો ભગવાન ચેતયતા માત્ર, ચેતનારો છે. સહજ ચેતયતા પણ હોવાને લીધે એકત્વને જ ચેતે છે. તેની સાથે એકત્વ, સ્વભાવ સાથે એકત્વ છે, એને જ એ ચેતે છે એટલે અનુભવે છે, એનું જ એ જ્ઞાન કરે છે. એનું જ્ઞેય પોતાનું સ્વરૂપ જ છે એમ કહેવું છે. જ્ઞાન સ્વરૂપી આત્મા એકલા જ્ઞાનને જ ચેતે છે, અનુભવે છે, પણ રાગને એ ચેતતો નથી. રાગને ચેતે છે, અનુભવે છે એમ બિલકુલ નથી. આટલી બધી તત્વની વાત હોય, દ્રવ્ય સ્ત્રુતની વાત હોય, આત્મામાં જવાની વાત હોય, દ્રષ્ટિના વિષયની વાત હોય, સંવર કેમ થાય એની વાત ચાલતી હોય, ત્યારે જેને અભ્યાસ નથી, વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ જાણ્યું નથી, સ્વીકાર્યું નથી, અને મોક્ષનો માર્ગ શું છે એનો જેને ખ્યાલ નથી, અને દ્રષ્ટિ માત્ર કંઈક કરવા તરફ પડી છે, હજી શુભભાવની દ્રષ્ટિ છે, એને એવો પ્રશ્ન થાય કે આ બધી મોટી વાત તો બરાબર તમે કરી, પણ અમારે પહેલા શું કરવું? હજી એને કરવું છે, કાંઈ કરવાનું નથી. તું તારા સ્વરૂપે થાય એટલે બધું થઈ ગયું. તું ક્યાં કાંઈ કરી શકે છે? તારા સ્વરૂપમાં કરતા પણ છે જ નહીં, તું તારા સ્વભાવ ભાવનો કરતા છે એમ જયારે કૃપાળુ દેવે કહ્યું છે, તો ખરેખર જોવા જઈએ તો સ્વભાવમાં કરવા પણ શું છે? કૃપાળુ દેવે કરતા ભાવની વાત કરતા કહ્યું છે ને કે આત્મા કરતા છે, તો કરતા છે એટલે નિશ્ચયથી સ્વભાવ ભાવનો કરતા છે, વ્યવહારથી રાગ દ્વેષ આદિનો કરતા છે, અને ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે એમ કૃપાળુ દેવે વાત કરી છે. તેમાં ઉપચારથી છે એ તો જાણે કઈ વાત જ રહેતી નથી, વ્યવહારથી છે એની વાત પણ અસત્ય છે, એટલે કે ખરેખર નથી, એ ક્ષણિક છે. રાગ દ્વેષનો કરતા આત્મા એ ક્ષણિક છે, એ સત્ય નથી, એ પરમ સત્ય નથી, એ ભૂતાર્થ નથી, એ અભૂતાર્થ છે. અને નિશ્ચયથી એમ કહ્યું કે પોતે પોતાના સ્વભાવ ભાવનો કરતા છે, તો આમાં આપણે વિચાર કરીએ કે ભગવાન આત્માને સ્વભાવ ભાવમાં કરવાનું શું છે? સ્વભાવ તો એના ગુણોના પરિણામને કારણે જેવો છે તેવો છે જ. સોનું છે તો સોનું સોના રૂપે પરિણમે, કેમ કે એનામાં એવા ગુણ છે, તેમાં કરવા પણ ક્યાં રહ્યું? એ તો સહજ દશા છે. એમ આ ભગવાન આત્મા ચૈતન્ય મહાપ્રભુ એના અનંત ગુણોને કારણે એમ જ એ પરિણમે છે, તો એમાં એનું કરવા પણ ક્યાં રહ્યું? એટલે કરવાની તો ક્યાં વાત જ છે પ્રભુ, તું તારા સ્વરૂપે થા ને એટલે કાંઈ કરવા પણ રહેતું જ નથી. છતાંય જેને હજી કરવાની દ્રષ્ટિ પડી છે ને, એને ગુરુદેવ સમજાવે છે કે તારે શું કરવું, કેવી રીતે કરવું, શું કરવું એટલે કેમ ધર્મની શરૂઆત કરવી. ગુરુદેવ કહે છે કે સૌ પહેલા આ જ કરવાનું છે. આ સંવરની વાત જે કરીને, સ્વરૂપમાં જવાની વાત કરીને, એ જ કાર્ય તારે કરવાનું છે, સ્વરૂપમાં જવાનું છે, આ જ કરવાનું છે, એટલે સંવર કરવાનો છે. સમયસાર ગાથા 17:18 એ જ કહ્યું છે કે પ્રથમ આત્માને જાણવો, પહેલા નય નિક્ષેપથી જાણવું એમે કહ્યું નથી. આ નહીંથી આમ છે ને, આ નહીંથી આમ છે ને, આ નિક્ષેપ આ રીતે, આ બધી વાત પણ ક્યાં છે પ્રભુ? ભગવાન આત્માને જાણને એટલે બધું આવી ગયું. કર્ણાનુયોગનો વિષય એવો છે કે એમાં ઘણી સૂક્ષ્મતા હોય અને ઘણી સૂક્ષ્મ વાતો કરવામાં આવી હોય. જીવન પર્યંત ચાલે એટલી વાત કર્ણાનુયોગની અંદર છે, અને યાદ રાખ્યા જ કરીએ, રાખ્યા જ કરીએ, એનો પાર ના આવે એટલી બધી સૂક્ષ્મતા એમાં ભરી છે. પણ જેટલી વાતની આપણે જરૂર છે એટલો કર્ણાનુયોગનો અભ્યાસ આપણે કરી લઈએ, અને પછી દ્રવ્યાનુયોગ નો પહેલા અભ્યાસ, અને એ જ પ્રમાણે પછી એવા દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ કરવાની છે. જીવનમાં કરવા જેવું આ છે. શું કરવા જેવું છે? નય નિક્ષેપથી આમ છે ને તેમ છે ને, મોટી મોટી વાતો ને વિકલ્પો કરવા કરતા પોતાના સ્વરૂપમાં કેમ જવાય એનો વિચાર કરવા જેવો છે. આવા શ્રેષ્ઠ દ્રવ્યાનુયોગના ગ્રંથનો અભ્યાસ કરી અને એના તાત્પર્યને સમજી અને પોતાના લક્ષ્ય એનું ચિંતન કરવાનું છે. પોતાના લક્ષ્ય એટલે આત્માના લક્ષ્ય એને ચિંતવવાનું છે. આત્મા આવો, આત્મા તેવો એમ નહીં, હું આવો, હું તેવો એમ વિચારવાનું છે. હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક નાયક નાયક, અને મારું જ્ઞેય મારું સ્વરૂપ જ છે એમ ચિંતવવાનું છે, અને એમાં હું સ્થિરતા કેમ કરીને કરું, એ જ એકમાત્ર રટણ હોય, બીજી કોઈ વાત જીવનમાં હોય નહીં. એટલે પહેલા તો પોતાના સ્વરૂપને, શુદ્ધ સ્વરૂપને જાણવાનું છે કે પોતે કોણ છે. અનાદિથી વિસરાઈ ગયું છે કે પોતે શુદ્ધ આત્મા છે, એ વાત જ વિસરાઈ ગઈ છે. એટલે પહેલા દ્રવ્ય સુખ દ્વારા પોતાના સ્વરૂપનો અભ્યાસ કરી અને પોતે કોણ છે એમ પોતાને જાણવાનો છે, એટલે આત્માને જાણવો એ પ્રથમ કર્તવ્ય છે. આત્માને જાણવો એટલે અનુભવ સહિત જાણવો. પહેલા દ્રવ્ય સુખના અભ્યાસ દ્વારા બરાબર દ્રઢતા કરવી, અને પછી એવો જ આત્મા અનુભવવો, એ પ્રથમ કર્તવ્ય છે ભાઈ. તું ભગવાન આત્માને અનાદિથી ભૂલ્યો છું, તેને પ્રથમ જાણ. ભગવાન તે તને ન જાણવાની ભૂલ કરી છે, તે ભૂલ સુધારીને તું તને પોતાને જાણ અને તેમાં એકાકાર થા. જગતની બધી ચીજો પરજ્ઞેય છે, એમાં કોઈ ઠીક નથી, કોઈ અઠીક પણ નથી. અહીં કહે છે, આત્માને સહજ ચેતૈતા પણ હોવાથી એકત્વને જ ચેતે છે. તે બધા જ્ઞેયોને એકપણે સમાનપણે પરજ્ઞેય તરીકે જાણે છે. ભગવાન પંચ પરમેષ્ટી ઠીક એવો ભેદ જ્ઞેયમાં નથી અને જાણનારના જ્ઞાનમાં પણ નથી. એક રૂપે બધી ચીજો જ્ઞેયપણે ભાસે છે, અર્થાત પોતે પોતાને ચેતતો અનુભવતો થકો જ્ઞાન ચેતનાપણે રહે છે. જ્ઞેય પ્રતિ રાગને પ્રાપ્ત થતો નથી. ભગવાન આત્મા એ જ એનું જ્ઞેય છે અને એનો જ એ જ્ઞાતા છે, એ પરજ્ઞેયોનો જ્ઞાતા નથી. પરજ્ઞેય બધા એક સમાન છે, તે પર છે, એમાં કોઈ સારું છે અને કોઈ નરસું છે એ વાત છે જ નહીં. કોઈ ઉપયોગી છે અને કોઈ બિનઉપયોગી છે, કોઈ લાભદાયી છે અને કોઈ નુકસાન કરનાર છે એ વાત જ નથી. બધા જ્ઞેય માત્ર જ્ઞેય જ છે, એથી વિશેષ કંઈ નથી. અને એનું પણ લક્ષ છોડીને, પોતાના સ્વરૂપનું લક્ષ કરીને, સ્વરૂપને જ જ્ઞેય બનાવીને એમાં જ લીનતા સ્થિરતાનો પુરુષાર્થ કર, એ જ સંવર છે, એ જ મુક્તિનો માર્ગ છે, એ જ આનંદનો માર્ગ છે. પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપમાં રહેવું એ સહજ દશા છે, એ આનંદની દશા છે, એ અકૃત્રિમ દશા છે. પાના નંબર 419 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે પરદ્રવ્યની ઈચ્છાથી જ્યાં ખસ્યો ત્યાં તે શુદ્ધ જ્ઞાન દર્શનમય સ્વદ્રવ્યમાં વસ્યો. ઈચ્છા રહિત થવું એ પણ વ્યવહાર નયનું કથન છે. કેમ કે પહેલા જ ગુરુદેવે વાત કરી કે ઈચ્છા એ કાંઈ એનો સ્વભાવ નથી. પોતાના સ્વભાવનું લક્ષ કરતા સમગ્ર ઈચ્છાઓ છે એ સમી જાય છે, ઉત્પન્ન થતી જ નથી. ઈચ્છા નિરોધ, અને ઈચ્છા નિરોધ તપ જે કહ્યું છે એ તપ એ સ્વરૂપના આશ્રયે થાય છે. ઈચ્છાનો નિરોધ થાય કેવી રીતે? ઈચ્છા નિરોધ એટલે ઈચ્છાનું ઉત્પન્ન ન થવું. એવું થાય કઈ રીતે? તો કે પોતે સ્વરૂપમાં રહ્યો છે, પોતે સ્વરૂપમાં લીનતા કરે છે, તો ઈચ્છા ઉત્પન્ન થતી જ નથી. એટલે પરદ્રવ્યની ઈચ્છાથી એ ખસ્યો એનો અર્થ જ એ થાય છે કે પોતે પોતાના સ્વરૂપમાં વસ્યો, પોતાનું શુદ્ધ જ્ઞાન દર્શનમય સ્વદ્રવ્ય એમાં એ વસ્યો અને ત્યારે તેને શુદ્ધ આત્મદ્રવ્યની ઉપલબ્ધિ થઈ. જો પર્યાયમાં દ્રવ્ય આવતું નથી, પણ જેવું દ્રવ્ય છે એવું જ એને અનુભવાઈ જાય છે. અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા એનું જે પરિણમન છે શુદ્ધ શાંત આનંદમય એવું જ એને અનુભવમાં આવે છે. પરદ્રવ્યની દ્રષ્ટિ છોડીને અંત એકાગ્ર થતા શુદ્ધ આત્માની પ્રાપ્તિ થઈ ત્યારે તે પરદ્રવ્યથી અતિક્રાંત થયો થકો, પરદ્રવ્યથી અતિક્રાંત થયો થકો, પરદ્રવ્યને વટાવીને આગળ ચાલ્યો ગયો. હવે પરદ્રવ્ય પાછળ રહી ગયું એટલે એના તરફ લક્ષ થતું જ નથી. આપણે કોઈ પણ વસ્તુને ઓળંગીને આગળ ધપીએ ત્યારે પાછળ શું છે એ આપણને દ્રષ્ટિગોચર થતું નથી, દેખાતું નથી, એનો વિકલ્પ પણ આવતો નથી. એમ અતિક્રમ, અહીંયા પરદ્રવ્યથી અતિક્રાંત થયો થકો એટલે વેગળો પડ્યો થકો, શુદ્ધ સ્વરૂપમાં એવો મગ્ન થયો કે દ્રષ્ટિ અને જ્ઞાન ત્યાં જ એટલે આત્મામાં જ જામી ગયા. એટલે અચિરેણ એવ અલ્પકાળમાં જ એ પરમાત્મા થાય છે, આવી વાત છે. અચિરેણ કહ્યું છે ને એટલે અલ્પકાળમાં જ એ થાય છે, એને લાંબો સમય થતો નથી, ચિરકાળ થતો નથી. હવે આ ગાથાના ભાવાર્થ ઉપર આપેલ પ્રવચનના અંશ લઈએ આપણે. આ જ પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, સ્ત્રી કુટુંબ પરિવાર ધન સંપત્તિ રાજપાટ દેવગુરુ શાસ્ત્ર ઇત્યાદિ બધા પરદ્રવ્યો છે. ખરેખર તો આત્મા સર્વ પરદ્રવ્યોથી સદા જુદો છે, પરંતુ અનાદિથી પરદ્રવ્યો પ્રતિ ઈચ્છા વડે તે મૂર્છિત છે. ઈચ્છા વડે મૂર્છિત છે એટલે કે ઈચ્છા વડે મોહિત છે. ક્યાંક એને સારું દેખાય છે, ક્યાંક એને ઇષ્ટપણું ભાસે છે, ક્યાંક એને લાભદાયક દેખાય છે, એટલે એમાં એ મોહિત થાય છે, એમાં એ રાગી થાય છે. અને એનાથી વિરુદ્ધ ક્યાંક એને અનિષ્ટ બુદ્ધિ વર્તે છે, અનિષ્ટપણું લાગે છે, તો એના પ્રત્યે એને દ્વેષ છે. હવે આ રાગ અને દ્વેષ અને મોહ એને એ ભેદ જ્ઞાનના બળથી જુદા પાડે છે કે એ મારું સ્વરૂપ નથી, એનાથી જુદો હું ભગવાન આત્મા મારા સ્વરૂપનો જાણનારો જ્ઞાયક છું, અને જે કંઈ બીજું જે છે તે મારાથી જુદું છે. ત્રિકાળ જુદું છે, ભૂતકાળમાં પણ જુદું હતું, વર્તમાનમાં પણ જુદું છે, અને ભવિષ્યમાં પણ એ જુદું જ રહેવાનું છે, એમ એ ભેદ જ્ઞાનના બળ વડે જ્યારે તે સર્વ તરફની ઈચ્છાથી રહિત થાય છે, એટલે કે સર્વ તરફની ઈચ્છા એને છૂટી ગઈ, ત્યારે તે બધા પરદ્રવ્યોથી છૂટી ગયો એમ અહીંયા કહ્યું છે. આ મુનિદશાની વાત છે. ગુરુદેવ કહે છે કે જુઓ, આ મુનિદશા સ્વરૂપમાં સ્થિર નિર્ગ્રંથ મુનિવરો આવા હોય છે. તેઓ સ્વરૂપમાં એકાગ્રચિત્ત થઈ તેમાં જ ધ્યાનમગ્ન રહી પર દ્રવ્યમયપણાને ઓળંગી જઈ અને અલ્પકાળમાં કર્મથી મુક્ત થાય છે. 420માં પાના ઉપર આગળ કહે છે કે પોતાના જ્ઞાન દર્શન આદિ અનંત ગુણોથી પરિપૂર્ણ ભગવાન આત્મા ઈચ્છા રાગ અને પરદ્રવ્યોથી સદા ખાલી છે, એવું જ એનું સ્વરૂપ છે. સદા ખાલી છે એટલે કે એનાથી રહિત છે. રાગ ઈચ્છા અને પરદ્રવ્યો અને પરદ્રવ્યો પ્રત્યેના ભાવ, એમાં કંઈક કરવાના ભાવ, એમાં ફેરફાર કરવાના ભાવ, એ બધાથી એ રહિત છે, એટલે એમ એ ખાલી છે. અને એવું ખાલીપણું હંમેશને માટે છે, પહેલા પૂર્વે નહોતું એમ નહીં, પહેલા પણ આમ જ હતું, પણ એનું એને ભાન નહીં હોવાથી એ અનાદિનો રખડે છે. પોતાના નિજ સ્વરૂપનું ભાન ન હોવાને કારણે એને રખડવાનું થયું છે. કૃપાળુદેવે પણ કહ્યું છે ને કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. ક્યાંય એમ નથી કહ્યું, કે ભક્તિ વિના કે દર્શન વિના કે વ્રત વિના કે તપ વિના એ દુઃખ પામ્યો એમ નથી કહ્યું, પણ શું કહ્યું છે, સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, એવું જ એનું સ્વરૂપ છે. એવા પોતાના સ્વરૂપમાં દ્રષ્ટિ દઈને એકાગ્ર થતા આત્મ અનુભવ પ્રાપ્ત થાય છે, અને એમ આગળ વધતા પછી એમાં લીનતાને સ્થિરતા કરતા પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એટલે એ અનુભવમાં જ સ્વરૂપની પ્રતીતિ રૂપ સમ્યક દર્શન પ્રગટે છે. તે કાળે કોઈ વિકલ્પ કે વિચાર હોતો નથી, વસ્તુ પોતે નિર્વિકલ્પ વિતરાગ સ્વરૂપ છે, તેથી વિતરાગી પર્યાય પણ નિર્વિકલ્પ અનુભવમાં એટલે ધ્યાનમાં જ પ્રાપ્ત થાય છે. વિતરાગ સ્વરૂપ તો છે જ, પણ એવી વિતરાગી પર્યાય એણે પ્રગટ કરવાની છે, અને એવી વિતરાગી પર્યાય બધા વિકલ્પોથી રહિત થતા, એટલે હું જ્ઞાતા છું, હું ભગવાન આત્મા છું એવો વિકલ્પ પણ છોડીને નિશ્ચય નહીંથી ભગવાન આત્માનું સ્વરૂપ આવું છે એવા વિકલ્પને પણ છોડીને માત્ર પોતાના સ્વરૂપમાં જ એ લીનતા કરે છે. અને એમ થતા એ સંવરમાં પોતાના મૂળ સ્વરૂપને હંમેશ માટે પ્રાપ્ત કરે છે. એટલે કહે છે કે તેથી વિતરાગી પર્યાય પણ નિર્વિકલ્પ અનુભવમાં એટલે ધ્યાનમાં જ પ્રાપ્ત થાય છે. આવી નિર્વિકલ્પ વિતરાગી સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની દશા પ્રગટ થઈ છે તે જીવ શુદ્ધ દર્શન જ્ઞાનમય આત્માને પરદ્રવ્યથી ભિન્ન ચેતતો એટલે ભિન્ન અનુભવતો સ્થિર થઈને અલ્પકાળમાં પૂર્ણ પરમાત્મ પદને પામે છે. ગુરુદેવ કહે છે, કહો પંચમ આરાના મુનિ પૂર્ણ પરમાત્મ પદની પ્રાપ્તિરૂપ મોક્ષની વાત કહે છે. એમ કહેતા નથી કે અત્યારે મોક્ષ નથી, પણ આ વિધિ વડે મોક્ષ થાય છે એમ દઢપણે કહે છે. પોતાનું સ્વરૂપ મુક્ત છે અને એવા સ્વરૂપની પ્રાપ્તિ કેમ થાય એ જ વાત મહાપુરુષોને તો કરવી છે. વર્તમાનમાં પંચમ કાળમાં અહીંયા ભરતક્ષેત્રને વિશે એ પૂર્ણ દશા પ્રાપ્ત નથી થતી, પણ એનો અર્થ એમ નથી કે એનું સ્વરૂપ પૂર્ણ નથી, એનું સ્વરૂપ મુક્ત નથી, એમ નથી. વર્તમાનમાં અહીંયા પંચમ કાળમાં ભરતક્ષેત્રને વિશે એ દશા પ્રાપ્ત નથી થતી એટલે પૂર્ણ દશા પ્રાપ્ત નથી થતી, પણ સાતમા ગુણસ્થાન સુધી તો અત્યારે વર્તમાનમાં પણ એ ભરતક્ષેત્રને વિશે પણ એવો પુરુષાર્થ કરી શકે છે. સાતમા ગુણસ્થાન સુધી પહોંચે એવો પુરુષાર્થ તો એનો થાય છે, અને પછી તો એને અનુસંધાન મળી જશે. મહાવિદ્ય ક્ષેત્રમાં તો સદાય હંમેશ માટે જીવો પોતાના મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તો આ રીતે આ ગાથા આપણે અહીંયા પૂરી કરીએ છીએ. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે. કળશ 128. નિજ મહિમરતાના ભેદ વિજ્ઞાન શક્યતા ભવતી નિયતમેષા શુદ્ધ તત્વોપલભ્ય અચલિતમ અખિલ અન્ય દ્રવ્ય દૂરે સ્થિતાના ભવતી સતી ચ તસ્મિન ક્ષય કર્મ મોક્ષ. કળશ 128 ના અર્થમાં કહે છે કે ભેદ વિજ્ઞાન શક્ત્યા નિજ મહિમરતાના એષા, એટલે જેઓ ભેદ વિજ્ઞાનની શક્તિ વડે નિજ સ્વરૂપના મહિમામાં લીન રહે છે તેમને નિયત શુદ્ધ તત્વ ઉપલબ્ધ ભવતી, એટલે તેમને નિયમથી શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થાય છે. જેઓ ભેદ વિજ્ઞાનની શક્તિ વડે, ભેદ વિજ્ઞાનની શક્તિ વડે એટલે પોતાને પરથી જુદા પાડીને નિજ સ્વરૂપના મહિમામાં લીન રહે છે તેમને નિયમથી એટલે ચોક્કસ શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થાય છે. તસ્મિન સતી ચ અચલિતમ અખિલ અન્ય દ્રવ્ય દૂરે સ્થિતાના, એટલે શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થતા અચલિતપણે સમસ્ત અન્ય દ્રવ્યોથી દૂર વર્તતા એવા તેમને અક્ષય કર્મ મોક્ષ ભવતી, અક્ષય કર્મ મોક્ષ થાય છે, અર્થાંત ફરીને કદી કર્મબંધ ન થાય એવો કર્મથી છુટકારો થાય છે. શું શબ્દ મૂક્યા છે? અક્ષય કર્મ મોક્ષ, એટલે ફરીને હવે બંધ ન થાય, ફરીને હવે બંધ ન થાય એવું કર્મરહિતપણું એટલે મુક્તિની પ્રાપ્તિ થાય છે. કોને થાય છે? કે જેઓ ભેદ જ્ઞાન દ્વારા પોતાના નિજ સ્વરૂપના મહિમામાં લીન રહે છે. મહિમામાં લીન રહે છે એટલે પોતાના સ્વરૂપનો વારંવાર વિચાર કરીને એનો મહિમા આણીને એમાં ને એમાં જ રત રહે છે, સ્વરૂપમાં વારંવાર ઉતરી જાય છે. તેમને નિયમથી એવા પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે અને એવી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થતા એ સર્વ અન્ય દ્રવ્યોથી દૂર રહે છે, જરાય ચલાયમાન થતો નથી અને અન્ય દ્રવ્યોથી અને એના પ્રત્યેના ભાવોથી એ દૂર રહે છે અને એમ થતાં સંવર થાય છે. અને સંવર થાય છે તો પૂર્વના કર્મની નિદ્રા થાય છે અને નવા કર્મ બંધાતા નથી એટલે એ કર્મરહિત થાય છે. આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના અંશ આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈએ. પાના નંબર 420 ઉપર કળશ 128 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. જેઓ ભેદ વિજ્ઞાનની શક્તિ વડે નિજ મહિમામાં લીન રહે છે તેમને નિયમથી શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થાય છે. શું કહ્યું? ભગવાન પૂર્ણ આનંદનો નાથ પ્રભુ આત્મા ત્રિકાળ અકૃત્રિમ છે અને રાગાદી સર્વ ચીજો કૃત્રિમ છે. ગુરુદેવે અહીંયા કૃત્રિમ ને અકૃત્રિમની વાત કરી. જે સહજ છે તે અકૃત્રિમ છે, જે કરવું પડતું નથી જેને કોઈએ બનાવ્યું નથી, જે સહજ પ્રાપ્ત છે જેની ઉપલબ્ધિ ખરેખર સહજ છે એ અકૃત્રિમ પોતાનું સ્વરૂપ છે. અને એ સહજ સ્વરૂપ ત્રણેય કાળે છે. વર્તમાનમાં એની ઉપલબ્ધિ થાય છે એટલે કે એનું લક્ષ થતા એને પર્યાયમાં એમાંથી આવતા સત્વનો આનંદ પ્રાપ્ત થાય છે. એટલે ભગવાન આત્મા તો ત્રિકાળ પૂર્ણ જ છે. પૂર્ણ આનંદનો નાથ પ્રભુ આત્મા ત્રિકાળ અકૃત્રિમ છે અને રાગાદી સર્વ ચીજો પરપદાર્થો અને પરપદાર્થો તરફના ભાવો રાગ દ્વેષ મોહના ભાવો એ બધું અભૂતાર્થ છે, કૃત્રિમ છે. જેઓ રાગથી ભેદ કરીને ભેદ જ્ઞાનના બળ વડે પરમ મહિમાવંત સહજ અકૃત્રિમ નિજ ચૈતન્ય સ્વરૂપમાં મગ્ન રહે છે, લીન રહે છે, તેમને નિયમથી ચિદાનંદમય શુદ્ધ તત્વનો અનુભવ થાય છે. કોઈ કહે કે પણ એ પ્રાપ્ત કેવી રીતે થાય, થાય કે ન થાય એવી આશંકા પણ હોય તો કહે છે કે ના, એવી આશંકા રાખવાની જરૂર નથી. નિયમથી એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય જ. જો તને ભેદ જ્ઞાન થાય, તને ભેદ જ્ઞાન વર્તે અને સ્વરૂપનું લક્ષ થાય તો નિયમથી સ્વરૂપની પ્રાપ્તિ થાય. અહીંયા તો એમ કહ્યું છે, જે નિજ આત્માનો મહિમા લાવીને પોતાના સ્વરૂપનું લક્ષ કરે છે અને એ જ માત્ર કરવા જેવું છે એમ જેને મનમાં વસ્યું છે અને એવો પુરુષાર્થ જેનો ઉપડ્યો છે એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય જ છે. એટલે અહીંયા કહે છે કે નિજ ચૈતન્ય રૂપમાં મગ્ન રહે છે તેમને નિયમથી ચિદાનંદમય શુદ્ધ તત્વનો અનુભવ થાય છે. ભેદ વિજ્ઞાનની શક્તિ વડે એમ કહ્યું. ભેદ વિજ્ઞાનની શક્તિ વડે એટલે શું? એટલે કે બીજા કોઈની સહાય વડે નહીં, શુભરાગની સહાય વડે નહીં, ભક્તિ વડે નહીં, પૂજા વડે નહીં, વ્રત તપ વડે નહીં. વસ્તુ પોતાની છે અને પોતાને પ્રાપ્ત કરવાની છે, એમાં બહારની વસ્તુ કેવી રીતે એને સહાય કરે, આ વાતનો જો એ વિચાર કરે તો એને તત્વ સમજાય. પણ એનો વિચાર કર્યા વગર માત્ર ગીતો ગાયા કરવાથી એને સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય. મહાપુરુષોએ કોઈક જગ્યાએ એવા કથનો કર્યા હોય, કૃપાળુ દેવે પણ વાત કરી હોય કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, પણ ત્યાં એની અપેક્ષા સમજવી જોઈએ. કોની ઉપર એ પત્ર લખાયો અને કઈ અપેક્ષાથી વાત કરી છે એ પણ સમજવું જોઈએ ને. ઉપર એની વાત લખેલી હોય કે પોતાના સ્વરૂપમાં જવાનું એ મુખ્યતા છે અને એમ નથી બનતું, પોતાના સ્વરૂપમાં જવાનું નથી બનતું, તો ભક્તિ પણ ગૌણતાએ જીવને લાભદાયક છે. આવા શબ્દો ગુરુદેવ કૃપાળુદેવે મૂક્યા છે તો એને બરાબર યથાર્થ સમજે નહીં અને પછી ભક્તિ લઈને બેસી જાય, ગીતો ગાવા માંડે. પણ ઉપર શું લખ્યું છે એ વાતનો વિચાર કરવો જોઈએ ને. પોતાના સ્વરૂપમાં જવું એ તો શ્રેષ્ઠ છે, પણ જ્યારે એમ નથી બનતું ત્યારે પછી પરમાત્માની ભક્તિ એ પણ જીવને લાભદાયી છે. તો આ તો સહજ વાત કરી છે કે જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં રહી નથી શકતો તો એને શુભભાવ આવે જ છે, અને એવા શુભભાવમાં રહે છે ત્યારે એને જેમના પ્રત્યે શુભભાવ આવ્યો છે એમના સ્વરૂપનું ચિંતન કરવું જોઈએ કે કેવું એમનું સ્વરૂપ છે અને એમણે કેવી રીતે પ્રાપ્ત કર્યું. એમના પુરુષાર્થનો વિચાર કરવો જોઈએ કે તીર્થંકર ભગવાને એવું સ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત કર્યું. એવા પ્રકારે ભક્તિ હોવી જોઈએ. ભક્તિ એટલે ગીતો ગાવાથી કાંઈ ભક્તિ થતી નથી, પ્રભુનું સ્મરણ કરવાનું છે. મંદિરમાં જાય છે અને આંખ બંધ કરે છે. મેં શિકાગોમાં હમણાં આ વાત કરી હતી ને કે મંદિરમાં આપણે દર્શન કરવા જઈએ અને આંખ બંધ કરીને ઉભા રહીએ, આ ક્યાંની વાત છે. દર્શન કરીને આપણે એ પ્રતિમા સામે જોઈ અને રૂપસ્થ ધ્યાન કરવાનું કે આ સ્વરૂપ, આવું મારું સ્વરૂપ છે, અને પ્રભુને એ સ્વરૂપે ત્યાંથી યાદ કરી અને પ્રભુ જ્યાં બિરાજી રહ્યા છે એટલે સિદ્ધ ભગવાન સિદ્ધ શિલા ઉપર બિરાજી રહ્યા છે એમનો વિચાર કરવાનો, એમના ગુણોનો વિચાર કરવાનો, એમના પુરુષાર્થનો વિચાર કરવાનો, એમને બતાવેલા માર્ગનો વિચાર કરવાનો. આમાંનો કાંઈ પણ કરતો નથી અને આંખ બંધ કરી અને ભીખ માગે છે કે ભગવાન મને આમ આપજો ને તેમ આપજો. આમાં જૈન પણ ક્યાં આવ્યું? આમાં કઈ રીતે જૈન કહેવાય? જિનેશ્વર ભગવાનની ભક્તિનો અર્થ શું છે? જિનેશ્વર ભગવાનની ભક્તિ એટલે શું? એમના સ્વરૂપને સમજીને એવું સ્વરૂપ પોતાનું છે એવો પાકો નિર્ધાર કરવો, નિર્ણય કરવો, અને પ્રભુ પ્રત્યે અહોભાવ તો આવશે જ, કેમકે પ્રભુએ માર્ગ બતાવ્યો છે એટલે અહોભાવ આવ્યા વિના રહેતો નથી. પણ પ્રભુએ એમ નથી કહ્યું કે તું અહોભાવમાં રાચી રહેજે. પ્રભુએ તો એમ કહ્યું છે કે તું તારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરજે. અમે પણ જે રીતે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી છે એ રીતે તું શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરજે. અને આ વાતને પકડી અને પ્રભુનો ઉપકાર માની અને પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિના પુરુષાર્થમાં વળવું, એના સ્થાને એ ગીતો ગાયા કરે છે કે હે ભગવાન તમે આવા છો ને તેવા છો તો મને કાંઈક આપજો. એટલે પ્રભુ શું લઈને બેઠો છે? જરાક વિચાર તો કર, ભગવાન શું કહે છે, પરમાત્માએ શું કહ્યું છે. કાંઈ સમજવું નહીં અને સાધન કરવા સોય એમ જયારે વાત આવી હોય આત્મસિદ્ધિમાં તો એનો અર્થ એ પકડી લે કે સાધન કરવાનું જો કૃપાળુ દેવે કહ્યું છે ને, એટલે સાધન કરવા. અરે શેના સાધન ને શેની વાત તું આ શું લઈને બેઠો છે? કૃપાળુ દેવે જે કહ્યું છે ને આખું પૂરેપૂરું સમજ તો ખરો. સાધન શું છે? જ્ઞાન એ જ સાધન છે. ભેદ જ્ઞાન એ એકમાત્ર સાધન છે જેના દ્વારા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય. ભેદ જ્ઞાનની સહાય વડે, કોઈ શુભરાગની સહાય કે મદદથી નથી થતું. ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે કે ભાઈ શુભરાગની સહાય કે મદદથી નહીં, પણ રાગ માત્રથી જુદો પડીને, રાગ માત્રથી ભેદ કરીને, ભિન્ન પડીને, જેઓ શુદ્ધ દર્શન જ્ઞાનમય આત્મદ્રવ્યમાં નિમગ્ન થઈને રહે છે, પોતાના સ્વરૂપમાં મગ્ન થઈ જાય છે. પણ પોતાના સ્વરૂપનું મહાત્મા આવે તો મગ્ન થાય ને, અહીંયા તો હજી એને પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું જ નથી. પોતાના સ્વરૂપને જ જ્ઞેય બનાવીને ધ્યાન કરે છે. જો અહીંયા સ્પષ્ટ કહ્યું છે, શુદ્ધ દર્શન જ્ઞાનમય આત્મદ્રવ્યમાં નિમગ્ન થઈને રહે છે, અર્થાત એને જ પોતાનું જ્ઞેય બનાવી ધ્યાન કરે છે, તેમને અવશ્ય શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિ થાય છે. શંકાને કોઈ સ્થાન જ નથી, કોઈ વિકલ્પ કરવાની જરૂર નથી. પોતાના સ્વરૂપમાં જવાથી પોતાના સ્વરૂપની પ્રાપ્તિ ન થાય એમ બને જ નહીં. એને દ્રષ્ટિ ફેરવવાની જરૂર છે, અંદર જવાની જરૂર છે. એક વખત સ્વરૂપનો વિચાર તો કર, પોતાના સ્વરૂપને જ્ઞેય બનાવીને. પોતાનું સ્વરૂપ છે એ જ એનું જ્ઞેય છે, એને જ એ જાણવા દેખવા વાળો છે. બીજા કોઈને જાણવા દેખવા વાળો પણ નથી અને બીજા કોઈ સાથે એ ભળવા વાળો પણ નથી. બીજા કોઈ સાથે એને એકત્વ છે જ નહીં. વસ્તુ આત્મા એ જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ છે, અને જ્ઞાતા દ્રષ્ટા કોનો છે? પોતાના સ્વરૂપનો જ જ્ઞાતા દ્રષ્ટા છે. જેને જ્ઞાતાનું જ્ઞેય જ્ઞાતા અને દ્રષ્ટાનું દ્રશ્ય દ્રષ્ટા એવો ભગવાન આત્મા છે, તેને નિયમથી શુદ્ધ આત્મતત્વની એટલે અંતતત્વની ઉપલબ્ધિ થાય છે. કોને? જેને જ્ઞાતાનું જ્ઞેય જ્ઞાતા, પોતે જ્ઞાતા છે. તો જ્ઞાતા છે તો એ જાણવા વાળો છે, જ્ઞાન કરવા વાળો છે. તો શેનું જ્ઞાન કરે છે? એટલે કે શું એનું જ્ઞેય છે? તો કે જ્ઞેય પણ એક એનો જ્ઞાતા સ્વરૂપ છે, એ જ એનું જ્ઞેય છે. એટલે જ્ઞાતાનું જ્ઞેય જ્ઞાતા જ છે. અને દ્રષ્ટાનું દ્રશ્ય શેને દેખે છે? કયા દ્રશ્યને એ દેખે છે? શેનો એ દ્રષ્ટા થયો છે? તો કે દ્રષ્ટાનું દ્રશ્ય એ પણ દ્રષ્ટા છે. જે ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, એને જે દેખવા વાળો છે અને એનો જ એ જ્ઞાન કરવા વાળો છે, એવો ભગવાન આત્મા છે, તેને નિયમથી શુદ્ધ આત્મતત્વની અંતતત્વની ઉપલબ્ધિ થાય છે. આગળ કહે છે કે શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થતા અચલિતપણે, એટલે નિશ્ચળપણે, ત્યાંથી ચલિત થવાતું નથી. શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થતા અચલિતપણે સમસ્ત અન્ય દ્રવ્યોથી દૂર વર્તતા એવા તેમને, એ બધા દ્રવ્યો પરદ્રવ્યો એનાથી દૂર જ છે, એક પણ દ્રવ્યો એની સાથે છે જ નહીં. આ કર્મના બંધન કહીએ ને, આ પ્રદેશ બંધને આ એ ઢાંકી દે ને આચ્છાદિત કરી દે ને, આ બધી વાતો કહેવા માત્ર છે. ભગવાન આત્મામાં એક વસ્તુ પ્રવેશી નથી. પોતાનું તો સ્વરૂપ એવું ને એવું ત્રિકાળ શુદ્ધ જ છે, બધું દૂર જ છે, એનાથી દૂર છે, એની સમીપમાં છે જ નહીં. નિશ્ચયથી તો ત્રિકાળ ભગવાન આત્મા શુદ્ધ જ છે, એ ક્યારેય બંધાયો જ નથી, એ તો મોક્ષ સ્વરૂપ જ છે, મુક્ત સ્વરૂપ જ છે. પર્યાયની વાતને છોડી, પર્યાયની દ્રષ્ટિને છોડીને દ્રવ્ય દ્રષ્ટિ કરે તો એને આ વાત સમજમાં આવે કે ભગવાન આત્મા તો મુક્ત સ્વરૂપ જ છે. જે કંઈ પર્યાયમાં છે એ બધું પર્યાયમાં રહેવું એ ક્ષણિક છે, એ શાશ્વત નથી, એ છૂટું જ છે, એ બંધાયેલું છે જ નહીં, એ દૂર જ રહ્યું છે. એટલે કહે છે કે અચલિતપણે સમસ્ત અન્ય દ્રવ્યોથી દૂર વર્તતા એવા તેમને અક્ષય કર્મ મોક્ષ થાય છે. રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ થાય તો એમ અનુભવ થતા તે સ્વરૂપમાં નિયત થઈ અચલિતપણે સમસ્ત અન્ય દ્રવ્યોથી દૂર રહે છે. અને સમસ્ત અન્ય દ્રવ્યોમાં બધું જ આવી ગયું, દેવ ગુરુ શાસ્ત્ર મંદિર પ્રતિમા પણ આવી ગયા, એ બધું સમસ્ત અન્ય દ્રવ્યમાં સમાય, એ બધું એનાથી જુદું છે, એ અન્ય છે. એટલે એ બધાથી જુદો પોતે ભગવાન આત્મા છે, એનું લક્ષ્ય કરી અને એમાં અચલિતપણે રહેતા બીજા બધા જ એને દૂર ભાસે છે, એનાથી છૂટા ભાસે છે, તથા તે પ્રત્યેની ભક્તિનો રાગ ઇત્યાદિ બધું જે છે તે પણ એનાથી દૂર લાગે છે, અને છે પણ એમ જ, એ બધું એનાથી દૂર જ છે. શુભ ભાવ પણ એનાથી દૂર છે. ભગવાનની પ્રતિમાની પૂજા કરવાનો ભાવ પણ એનાથી દૂર છે. અરે સ્વયં પ્રભુ બિરાજતા હોય સમોસરણમાં તો એમના વિનયના ભાવ, એમના પ્રત્યેનો અહોભાવ એવો ભાવ એ પણ એનો નથી. એનો નથી એટલે એના સ્વરૂપમાં નથી. એ શુભ ભાવ છે, એનો તો એકમાત્ર શુદ્ધ ભાવ છે. પોતાના સ્વરૂપને જ્ઞેય બનાવીને એમાં લક્ષ્ય કરીને એની સ્થિરતા કરવાનો ભાવ, એ ભાવ એકમાત્ર એનો છે. એ સિવાય બીજું બધું અન્ય છે, અને અન્યથી એ જુદો પડીને એને પોતાથી જુદા પાડીને પોતે પોતાના સ્વરૂપમાં જાય છે, એમ એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર થાય છે. સમસ્ત અન્ય દ્રવ્યોથી દૂર વર્તતા એવા તેમને અક્ષય કર્મ મોક્ષ થાય છે. અર્થાંત ફરીને કદીએ કર્મબંધ ન થાય એવો ક્ષય થાય, કર્મબંધ ફરીથી ન થાય એવો ક્ષય થાય. એટલે કહે છે કે કદીએ કર્મબંધ ન થાય એવો દ્રવ્ય કર્મ ભાવ કર્મનો છુટકારો થાય છે. ગુરુદેવ કહે છે, ભાષા તો જુઓ, પરદ્રવ્યથી અને રાગથી ભિન્ન પડીને આત્માના અનુભવના સામર્થ્ય વડે અંતઃસ્થિરતાની જમાવટ કરીને તેઓ અલ્પકાળમાં મુક્તિ પામે છે. જુઓ, સામર્થ્ય તો એનું પોતાનું છે. કોઈ એની ઉપર આશીર્વાદ વરસાવે કે વાસ્કેપ નાખે એટલે એને કંઈ પ્રાપ્ત થઈ જાય એમ બનતું નથી. અંતઃસ્થિરતાની જમાવટ કરીને એટલે અંદરમાં સ્થિરતા કરીને, અહીંયા તો જમાવટ મૂકી દીધી છે ગુરુદેવે, શબ્દ કેવો મૂક્યો છે, જમાવટ કરીને. બસ હવે એના સિવાય બીજી કોઈ વાત ન જોઈએ એમાં જ રહી જાય છે, અને એમ થતા અલ્પકાળમાં એ મુક્તિને પામે છે, પરમ સુખમય એવા સિદ્ધ પદને પ્રાપ્ત કરે છે. એમાં વચ્ચે પડવાની તો કોઈ વાત લીધી જ નથી, એમાં વચ્ચે પડવાની વાત આવતી જ નથી. વચ્ચે પડવાની વાત ક્યાં છે? સમ્યક દર્શનમાંથી પડવાની વાત જે છે એ તો સિદ્ધાંત અપેક્ષાએ સમજાવવાની વાત કરવામાં આવી હોય કે આવું પણ થઈ શકે છે. જો શાસ્ત્રમાં તો બધા પ્રકારે વાત આવે, બધી વાત કરવામાં આવી હોય, પણ એને સમજવાની છે. અને તાત્પર્યભૂત વાત, અને તાત્પર્યભૂત વાત છે એને ચિંતવવાની છે, એનું ચિંતવન કરવાનું છે, એનો વારંવાર વિચાર કરવાનો છે, અને પોતાના સ્વરૂપના લક્ષ્ય વિચારવાનું છે. તીર્થંકર ભગવાન કેવા છે એનો વિચાર કરવો છે તો એ પોતાના સ્વરૂપના લક્ષ્ય કરવો છે. એટલે કે તીર્થંકર ભગવાનનું આવું સ્વરૂપ છે તો મારું આવું સ્વરૂપ છે એમ વિચાર કરવાનો છે. તીર્થંકર ભગવાનનું સ્વરૂપ માત્ર વિચારવાથી કોઈ ફાયદો નહીં થાય, કેવળી ભગવાનનું સ્વરૂપ માત્ર વિચારવાથી ફાયદો નહીં થાય, પણ એ દ્વારા સમજવાનું છે કે એવું જ મારું સ્વરૂપ છે. અને એ વાત તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં પણ આવી છે, એટલે હવે મારે કોઈ ચિંતાની જરૂર નથી. મારા વિશેની વાત તીર્થંકર ભગવાન કેવળી ભગવાન સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવી છે કે હું શુદ્ધ છું, ત્રિકાળ શુદ્ધ છું, તો હવે મારે બીજા પાસેથી કોઈ સર્ટિફિકેટ કે સમર્થન લેવા જવાની જરૂર નથી. હું ત્રિકાળ શુદ્ધ છું તો છું, તીર્થંકર ભગવાન કેવળી ભગવાને કહ્યું છે તો છે, પછી એમાં ક્યાં શંકા કરવાની વાત રહી. હવે શુક્રા અવિશ્વાસ કરે છે, તારું સ્વરૂપ શુદ્ધ છે તો છે, સિદ્ધ સમાન છો તો છો, સ્વીકારી લેને ભાઈ. અને સ્વીકાર થયો તો પછી હવે એવા સ્વરૂપને પ્રગટ કર, હવે આ બધા વેશ ભજવવાના બંધ કર. પેલો બહુરૂપી ખૂબ બધા વેશ ભજવે અને પછી એ જો પોતાની જાતને ભૂલી જાય, ભાંગ પીધી હોય, અને પછી એ માણસ પોતે જે વેશ ભજવતો એ પ્રમાણે રાજા પાઠમાં આવી જાય કે ભિખારીના પાઠમાં આવી જાય અને પછી ભૂલી જાય, તો પછી એને યાદ કરાવવું પડે, માથા ઉપર ખૂબ પાણી નાખીને બે થપ્પડ મારીને કહેવું પડે. શું કહેવું પડે? કે આ તો બધો વેશ તું ભજવતો હતો, તારું મૂળ નામ તો મગનલાલ છે, હવે તું આ બધા વેશ છોડી અને એક વખત મગનલાલ બની જા, એમ કહેવું પડે, નહીં તો એ ગાડા કાઢવામાંથી ઊંચો જ ના આવે. આવું બને છે, આ જે બહુરૂપી હોય એને વેશ ભજવતા હોય, એનામાં ભૂલે છે કે કોઈ એને ભાંગ પીવડાવી દે, બસ થઈ ગયું, પછી વાત જુઓ, એ મગનલાલ મટી જાય છે, પોતાની જાતને જ ભૂલી જાય છે. આપણું બધાનું આવું જ થયું છે. આપણને પણ માથા ઉપર કોઈ ઠંડુ પાણી નાખીને બે થપ્પડ મારીને કહે તો આપણી ભાંગનો નશો બધો ઉતરી જાય અને ખ્યાલ આવે કે આપણે કોણ છીએ. આપણે ભગવાન આત્મા છીએ, ત્રિકાળ ભગવાન આત્મા છીએ, જ્ઞાયક છીએ, જ્ઞાયક છીએ, અને આ બધા વેશ ભજવી રહ્યા છીએ. એ હવે વેશ ભજવવાનો છોડીને મૂળ સ્વરૂપમાં આવવાની જરૂર છે. મૂળ સ્વરૂપનો વિચાર કરવાનો છે, મૂળ સ્વરૂપનું મહાત્મ્ય લાવવાનું છે, અને મૂળ સ્વરૂપની પ્રાપ્તિ પર્યાયમાં કરવાની છે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ આ બધા ધીરાના કામ છે. ધીરાના કામ છે એટલે ધીરજપૂર્વક બધું કરવાનું છે, ઉતાવળે નહીં થાય. તારે બરાબર દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીને બરાબર માન્યતા દ્રઢ કરવી પડશે. પહેલા અભ્યાસ દ્વારા, તર્ક દ્વારા બધું જેમ છે તેમ તત્વ સમજવું પડશે, અને એ તત્વ સમજવાનું છે તો તારા પોતાના લાભને માટે સમજવાનું છે, પંડિતાઈ માટે નહીં, આટલું આવડ્યું આટલી સમજણ પડી એમ નહીં, પણ હું આવો છું એવા નિર્ણય કરવા માટે સમજવાનું છે. એટલે એમાં ધીરજ તો રાખવી જ પડશે. ધીરજ એટલે સમયમાં ધીરજની વાત નથી, ધીરજનો અર્થ એમ છે કે હજી જ્યાં સુધી તને અનુભવ નહીં થાય ત્યાં સુધી તારે શ્રદ્ધા રાખવી પડશે, અને એવી શ્રદ્ધા તને આવા દ્રવ્ય શ્રુતના અભ્યાસ દ્વારા જ પ્રાપ્ત થશે. ધીરજ એટલે લાંબો ટાઈમની વાત નથી કરી, ઘણા એનો ઊંધો અર્થ કરે કે ભાઈ ધીરજ રાખો, ધીરે ધીરે થશે. ધીરે ધીરે એટલે આળસ કરવાની છે? ના, આળસ કરવાનો એવો મિનિંગ નથી આમાં. ધીરજ રાખવી એટલે એવું નથી કે હમણાં કઈ વાંધો નહીં, થોડો ટાઈમ જવા દો, એમ નહીં. એમ ધીરજ નથી. ધીરજનો અર્થ એમ છે કે તું એવા પુરુષાર્થમાં લાગી જઈશ છતાં પણ તને તારા સ્વરૂપનો અનુભવ નહીં થાય, કેમ કે હજી અનાદિના રાગ દ્વેષને કારણે સૂક્ષ્મ રાગ ક્યાંક તને અટકવાનું કારણ થશે, એટલે તને અનુભવમાં ક્યારેક સમય લાંબો લાગશે. પણ તારો પુરુષાર્થ તું જાળવી રાખજે, પુરુષાર્થને છોડીશ નહીં, એમાં ઉગ્રતા કરજે, એકાગ્રતા વધારજે, એ ધીરજ છે. એટલે એમ અહીંયા ધીરજનો અર્થ કરવાનો છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આમાં તું લાગી જા, આ તો ધીરાના કામ છે, અને જે લાગી જાય છે એમને અક્ષય કર્મ મોક્ષ થાય છે, એટલે કે ફરીને કર્મબંધ થાય નહીં, એવા મોક્ષની પ્રાપ્તિ જરૂરથી થાય છે. અર્થાંત કર્મ મૂળથી જ વિનાશ પામી જાય છે અને સ્વભાવ માત્ર વસ્તુ રહી જાય છે. આવી વાત છે. તો આ રીતે આપણે કળશ 128 અહીંયા પૂરો કરીએ છીએ.
હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુખ